તારીખ 27/10/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 94 અને 95 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 14
તારા સ્વભાવ સાગરની અસાધના ન થાય અને આરાધના થાય તેની આ વાત છે. સ્વભાવ કે જે પરમેશ્વર પદ છે તેની અસાધના ન થાય, અવિનય ન થાય અને આરાધન થાય એવો આ વિષય છે. પરમાગમમાં નિરૂપિત વિષય છે. સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિની પરંપરાનો ઉદ્દેશ છે. વિદ્યમાન જ્યારે તીર્થંકર આદિ આ ક્ષેત્રમાં પણ હતા તેમણે પણ આવો જ ઉપદેશ આપ્યો છે કે આત્મા સ્વરૂપે સર્વોત્કૃષ્ટ તત્વ છે, અનંત ગુણમય છે. એને સમજવો, એને જ્ઞાનમાં લેવો અને એનું આરાધન કરવું એ કર્તવ્ય છે. જીવ જો એનું આરાધન ન કરે તો વિરાધન થયા વિના રહેની અવસ્થામાં આરાધવું, સ્વને કે પરને આરાધવું એવું એક કાર્ય સદાય ચાલે છે. એનો સ્વભાવ છે, એનો ગુણ છે, એ મટાડી શકાતું નથી. ક્યાં તો જીવ પોતાના સ્વરૂપનું આરાધન કરે અને નહીંતર પરપદાર્થનું આરાધન કરે, અને પરપદાર્થનું આરાધન કરીને સ્વરૂપનું વિરાધન કરે. પરપદાર્થનું આરાધન કરતા સ્વરૂપનું વિરાધન કરે. કહે છે કે તારા સ્વભાવ સાગરની અસાધના ન થાય. સ્વભાવ શબ્દ નહીં, સ્વભાવને સાગર સાથે સાથે લીધો છે. મહાન પદાર્થ છે, મહાન તત્વ છે, અનંત શક્તિમય તત્વ છે. દરિયો જોવે છે ને માણસ, મધદરિયે જાય સ્ટીમરમાં ત્યારે તો પાણી 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 દેખાય. મોટું પાણીનું જબરજસ્ત દળ દેખાય છે. એમ આત્મા પણ એક અગાધ શક્તિનું દળ છે એમ કેમ છે. અગાધ શક્તિનું દળ છે. જેવું એ શક્તિનું દળ છે એવું જ જ્ઞાનમાં આવે તો એ શક્તિઓ વિકસિત થઈ જાય છે. અવસ્થામાં શક્તિઓનો અવસ્થામાં વિકાસ થાય છે એને આરાધના કહેવામાં આવે છે. એવી આરાધના થાય તેવી આ વાત છે. અને એ પરમેશ્વરની અસાત્મા ન થાય, એનો અનાદર ન થાય એવી આ વાત છે. મહિમા કરીને એનો આદર કરવામાં આવે છે અને જો મહિમા ન થાય તો તેની અસાત્માને અનાદર થઈ રહ્યો છે. આપોઆપ એમ છે. ઊંચા ઊંચી કક્ષાના માણસનું સન્માન ન કરે અને તેની જ હૈયાતીમાં નીચી કક્ષાના માણસોનું સન્માન કરે તો શું દેખાય છે? અનાદર, કે આનો અનાદર ને અપમાન થી જોવામાં આવે છે. રાજાની ગેરહાજરીમાં ભિખારાને આદર દેવામાં આવે, રાજાની હાજરીમાં, અને રાજાની સામું ન જોવે આવ્યો છે કે નથી આવ્યો એના જેવું છે. એક સમયની દીન વૃત્તિ છે, પરની અપેક્ષા કરવા વાળી વૃત્તિ છે એ પરિણામની સાવધાની છે જીવની, અને કારણ પરમાત્મા મોજૂદ છે, હાજર છે, એની સામે ન જુએ એનો અનાદર ને અસાધના છે. એવું ન થાય અને આરાધન થાય એવી આ વાત છે. આત્મામાં એક એક ગુણની અનંત શક્તિ શુદ્ધ છે, પ્રત્યેક ગુણ શુદ્ધ શક્તિએ રહેલો છે. ચારિત્ર ગુણના પર્યાયમાં રાગાદી વિકાર થાય છે, તે ગુણનું શુદ્ધ પરિણમન નથી, અથવા શુદ્ધ ગુણનું એ પરિણમન નથી, ગુણનું એ શુદ્ધ પરિણમન નથી એમ કહો, અથવા શુદ્ધ ગુણ એટલે સ્વભાવે જેવો ગુણ છે એવું એનું પરિણમન નથી, એથી એને વિભાવ અથવા વિકાર કહેવામાં આવે છે. પણ જે અંદરમાં ગુણ છે આત્મામાં, તે પ્રત્યેક ગુણ એકે એક ગુણ અનંત શક્તિથી પોતાના અનંત સામર્થ્યથી રહેલો છે અને તે શુદ્ધ છે. એમાં કોઈ વિકૃતિ નથી, એમાં કોઈ બીજી ભેષે નથી થતી. એક એક ગુણની અનંત શક્તિ શુદ્ધ છે, એવા અનંત ગુણોની શુદ્ધતાનો આશ્રય જે પરિણતિ લે છે તે પરિણતિને શુદ્ધત્વ પરિણમન કહે છે. રાજમલજીનો આ ખાસ શૈલી છે શુદ્ધત્વ પરિણમન. કહે છે કે સમ્યક દર્શન થયું, મોક્ષ માર્ગ પ્રગટ્યો જે જીવને, તેનું દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપે પરિણમ્યું છે. એવી ભાષા એમાં લીધી છે એક જગ્યાએ રાજમલજીએ, કે એનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમ્યું છે. ખરેખર તો પરિણમે છે તે પર્યાય પરિણમે છે, પણ એ પર્યાય પરિણમે છે એમાં દ્રવ્ય પોતે પર્યાય રૂપે પાંગરે છે, અને જે સ્વરૂપે દ્રવ્ય છે એવા સ્વરૂપે પર્યાય થાય છે એમ લેવું છે. દ્રવ્ય જાણે પરિણમે છે, દ્રવ્ય સદ્રશ છે ને, પણ આખું જે પ્રમાણનું દ્રવ્ય છે એ લક્ષમાં લેવાય છે ત્યાં. પ્રમાણનું જે દ્રવ્ય છે કે દ્રવ્ય પોતે જ શુદ્ધ પર્યાય પાંગર્યું છે, જેમ કોઈ વનસ્પતિ ખીલી ઉઠે છે તો એ પોતે બીજમાંથી જ એના અંકુર ફૂટીને ખીલી ઉઠે છે ને, એમ અંદરમાં જે શુદ્ધ શક્તિ પડી છે એ અનંત શુદ્ધ શક્તિઓની એકતા જે છે, એક મેઘપણું છે, એ દ્રવ્ય છે. એનો આશ્રય લે છે એટલે હું આવો છું એમ પોતાની સ્વરૂપ સાવધાની થાય છે અંદરમાં, ત્યારે પરિણતિએ આશ્રય લીધો એમ કહેવામાં આવે છે. અને એવી અંતર સાવધાની થઈ અને સ્વાનુભવમાં જે શુદ્ધતા થઈ એને શુદ્ધત્વ પરિણમન કહેવામાં આવે છે. શુદ્ધત્વ શુદ્ધપણાનું પરિણમન, જેવું સ્વરૂપ શુદ્ધ હતું એવું જ શુદ્ધપણે પરિણમન થયું એને શુદ્ધત્વ પરિણમન કહેવામાં આવે છે. બહુ ધ્વનિ બહુ સારો છે. એ દ્રવ્ય જ પોતે પરિણમે છે. વચનામૃતમાં તો પૂજ્યબેનશ્રીના કેટલાક વચનો આવ્યા છે. એ વચનામૃત પ્રસિદ્ધ થયા પહેલા કેટલાક વચનો વાંચ્યા હતા, એમાં એ વિષય આવતો હતો, બહુ સારો વિષય. એમાં એક દ્રષ્ટાંત હતું કે જેમ ઝાડ છે, વૃક્ષ છે, એ પોતે પુષ્પ ફળ અને ફૂલ રૂપે અને પાંદડા રૂપે પાંગરે છે, એમ દ્રવ્ય છે એના ગુણ પર્યાય પાંગરે છે. દ્રવ્ય છે એ પોતે જ એના ગુણ પર્યાય પાંગરે છે. બહુ સારો ધ્વનિ છે, સ્વાશ્રય કરવા માટે બહુ સારો ધ્વનિ છે. વિષય ગંભીર છે અને સૂક્ષ્મ વિષય છે. આમ બે કટકા કરતા તો માણસને આવડે કે દ્રવ્ય જુદું ને પર્યાય જુદી, પણ આ તો દ્રવ્ય જ ગુણ પર્યાય પાંગરે છે. એવી રીતે સ્વાશ્રય કરાવે છે, ત્યાં પણ સ્વાશ્રય જ કરાવે છે. તે પરિણતિને શુદ્ધત્વ પરિણમન કહે છે. અધ્યાત્મના પ્રકરણમાં એ શૈલી વધારે સાનુકૂળ છે અને સમયસારની અમૃતચંદ્રાચાર્યજીની ટીકામાં પણ એ શૈલીની મુખ્યતા જોવામાં આવે છે. કથન શૈલી હોય છે એમાં એ શૈલીની મુખ્યતા છે. આમ તો એ પ્રમાણની શૈલી છે, છતાં અધ્યાત્મ રસનો એમાં ઉદ્ભવ થવા માટે એક વિશિષ્ટ પ્રકાર છે અને બહુ સાનુકૂળ છે. સમજાવવા માટે સમજનારને એ બહુ સાનુકૂળ છે. કેમ એ સાનુકૂળ છે? કે એ પોતે ત્યાં ઊભો છે, હું રાગ કરું છું, દ્વેષ કરું છું, દોષ મારે ન જોઈએ, મારે નિર્દોષતા જોઈએ, એવી સ્થિતિમાં ઊભો છે સમજનાર. એને ત્યાંથી જ ઉપાડે છે કે તું પરિણમે છો ને, દોષ રૂપે તું પરિણમે છો, નિર્દોષ રૂપે પણ તું પરિણમે છો, ત્યાંથી ઉપાડે છે. બીજી ગાથામાં ભગવાન કુમકુંદાચાર્યના સૂત્રોમાં પણ એ શૈલી આવી છે, તેથી અમૃતચંદ્રાચાર્ય દેવે પણ એ જ શૈલી અપનાવી છે અને અનેક જ્ઞાનીઓ, બહુભાગ જ્ઞાનીઓ એ શૈલી અપનાવે છે. કેમ કે બોધની અંદર, ઉપદેશની અંદર એ શૈલી વિશેષ સાનુકૂળ છે. જીવોને વસ્તુના સ્વરૂપની નજીક લાવવામાં અથવા અધ્યાત્મ રસને સારી રીતે ઉત્પન્ન કરવામાં એ શૈલી ઘણી સાનુકૂળ છે. બીજી ગાથામાં એ વાત લીધી છે, જીવ ચરિત્ર દંશન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણો. દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ જીવમાં સ્થિત એમ નહીં, જીવ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામમાં સ્થિત છે. એટલે જીવ શુદ્ધત્વ રૂપે જે પરિણમો છે એને સ્વસમય કહીએ છીએ. અને જે જીવ ઉદ્ગળ પ્રદેશના આધારે આશ્રય લઈને પરિણમે છે કે આ ઠીક છે ને આ ઠીક છે, એને પરસમય કહેવામાં આવે છે. એમ સ્વસમય ને પરસમયની વ્યાખ્યા જ બીજી ગાથામાં એ રીતે કરી છે. કહે છે કે એવા અનંત અનંત ગુણોની શુદ્ધતાનો આશ્રય જે પરિણતિ લીએ છે, એટલે જે પરિણતિમાં સ્વપણે આવા અનંત અનંત ગુણોનું સ્વરૂપ સ્વપણે આધાર લઈને એમાં અહમ કરવામાં આવે છે. અહમપણું જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં અહમપણું કરવું છે, તેથી તે સાચું સમ્યક છે, સત્ય છે. તે પરિણતિને શુદ્ધત્વ પરિણમન કહે છે અને તેને આત્માની આરાધના કહેવામાં આવે છે. આવું આરાધન છે, આરાધનનું આવું સ્વરૂપ છે. લોકોમાં તો કાયમ વ્રત નિયમ કરે ત્યારે એમ કે હવે અમે આરાધના કરીએ છીએ. શું કે છે? સંપ્રદાયમાં એ રૂઢી થઈ ગઈ છે. એક દિવસનો ઉપવાસ કર્યો કે ત્રણ દિવસના ઉપવાસ કર્યા, આ લોકોમાં બોલીને એવું બધું કરે છે ને.
આરાધના ચાલે છે.
શું ચાલે છે?
આરાધના ચાલે
કે આરાધના ચાલે છે એમ કે એ કઈ ઉદ્ગળ પ્રદેશે સ્થિત થાય કે મેં આ છોડ્યું આ છોડ્યું એમ આરાધના નથી. સ્વરૂપના ગ્રહણ પૂર્વક પર પદાર્થના ગ્રહણ ભાવનો અભાવ થવો એને ત્યાગ કહે છે. પર પદાર્થનું ગ્રહણ તો થઈ શકતું નથી, એ તો મિથ્યા ભાવ છે. તેથી ત્યાગ થઈ શકવો એ પણ મિથ્યા ભાવ છે. કેમ કે ગ્રહણ પૂર્વક ત્યાગ હોય છે. જ્યાં ગ્રહણ નથી ત્યાં ત્યાગનો સવાલ ઉભો થતો નથી. પણ આ જીવ પર પદાર્થનું ગ્રહણ ત્યાગ કરે છે એવો એનો ભાવ છે. એવો જે પર પદાર્થ સંબંધિત ભાવ, પર પદાર્થની સાથે જોડાયેલો ભાવ, તેવા પર પદાર્થના ગ્રહણ ભાવનો અભાવ અને સ્વરૂપનું ગ્રહણ થવું, એ જ ભાવમાં સ્વરૂપનું ગ્રહણ થવું, એમ સદભાવ સ્વરૂપના ગ્રહણના સદભાવમાં વિપરીત ભાવનો અભાવ થવો, એને ખરેખર આરાધના કહેવામાં આવે છે. એ આરાધનાનું સ્વરૂપ છે. બાકી બધી આરાધના રૂઢિમાં ચાલી ગઈ અને કોઈ પણ સંપ્રદાયમાં કાળે કરીને વિકૃતિ આવી જ જાય છે. કેમ કે એક તો અંતર્મુખનો માર્ગ અનાદિનો અજાણ્યો અને સૂક્ષ્મ, એક તો જીવોને અજાણ્યો છે અને ઘણો સૂક્ષ્મ માર્ગ છે. એ માર્ગનો પત્તો ન લાગે ત્યારે બીજું કાંઈક એને પકડાઈ જાય છે. માર્ગ પકડાતો નથી ત્યારે એને બીજું કાંઈક ને કાંઈક ધર્મના બાને પકડાઈ જાય છે, એની પકડ થઈ જાય છે. એટલે કે જીવ કોઈ અન્ય વિધિમાં ને અન્ય પદ્ધતિમાં ફસાઈ જાય છે. ખરેખર તો એ સ્થિતિ થઈ જાય છે. મૂળ ચીજ હાથમાં ન લાગે એટલે બીજે ફસાયા વિના અહીંયા આપણે પકડાઈ જાય. વાંચન કરવું ને એવું બધું, વાંચન કરો, ખૂબ વાંચો, ખૂબ સાંભળો અને તત્વની ચર્ચા કરો. કોઈને કોઈ બાહ્ય ક્રિયામાં એથી આગળ ચાલીને કોઈ વળી એમ કે આપણે બાહ્ય પ્રવૃત્તિ નથી કરવી, અંતરંગ પ્રવૃત્તિ કરવી છે, એવો રાગ ઉભો થાય. વિચાર ચિંતન એકાંતમાં બેસીને ચિંતન વિચાર ધ્યાન એવું જ કાર્ય કરવું છે. જેટલી કોઈ વિકલ્પ ઉઠે એ તો બધો રાગ જ છે ને. રાગ ન કરવો, રાગનો અભાવ થવો અને જ્ઞાતા દ્રષ્ટા રહેવું. જ્ઞાતા દ્રષ્ટા તો છે જ, પણ જ્ઞાતા દ્રષ્ટા રહેતો નથી. એ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલે કે જ્ઞાન સ્વભાવનું ગ્રહણ કરવું. કરવું કરવું એમ આવે છે ને, જ્ઞાન સ્વભાવનું ગ્રહણ કરવું એમ કે છે. આ કાર્ય કરવું, આ કાર્ય કરવું, આ કાર્ય કરવું એવી ઉપાધિમાં ન પડવું, પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન સ્વભાવનું ગ્રહણ કરવું એમ કે છે. કરવા અપેક્ષા એ એમ કે છે. બાકી કર્તૃત્વ તો એમાં છે. તેને આત્માની આરાધના કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપને છોડીને અન્ય પદાર્થના કરવાપણા, ભોગવવાપણા, જાણવાપણા, એને જાણવા એમ અવલંબા જાય છે ને. કરવું, ભોગવવું અને અવલંબીને જાણવા જવું એ બધું સ્વભાવને અતિક્રમીને સહજ જ્ઞાતા દ્રષ્ટારૂપ શુદ્ધત્વ પરિણમન છે, એનું ઉલ્લંઘન કરીને એ બહાર જાય છે, વિભાવમાં જાય છે. એને વિરાધના કહેવામાં આવે છે. એ આરાધના નથી પણ વિરાધના છે. પણ આવું મહાન પરમેશ્વર પદ છે અંદરમાં સાક્ષાત, એનાથી બીજું ઉત્કૃષ્ટ શું શું છે કે બીજે જવાનો પ્રશ્ન ઉભો થાય છે. એની માનતા ન નથી બેઠી એટલે બીજે દોડે છે. આમ કરું તો ઠીક, આમ કરું તો લાભ, આમ કરું તો સુખ, પણ એ કોઈ રીતે ભગવાનને છોડીને બહાર જાય અને એને કાંઈ લાભ ને સુખ થાય એ તો વસ્તુના સ્વરૂપમાં વિરાધના થશે ને વિરાધનાનું ફળ આવશે. બહાર જતા વિરાધના થશે ને વિરાધનાનું ફળ આવશે. બસ એ અનિવાર્ય થઈ જશે. આત્માની આરાધના ઉપરનો વિષય છે. શુદ્ધત્વ પરિણમનને લઈને એ પસંદ કર્યો છે. શુદ્ધત્વ પરિણમન એમ છે. ચર્ચા રાજમલજીની ટીકાને અનુસાર ચાલી હશે એમાં ઠીક છે. પંચાણું આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં. પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે આત્મ સ્વરૂપને પામે છે. વચનામૃતમાંથી આ છે. એટલે વચનામૃત ઉપરના ગુરુદેવના ચર્ચા વગેરે પ્રવચનમાંથી છે. કોઈ એમ કહે છે કે પ્રથમ તો સમજણ કરવી જોઈએ અને સમજણના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ તમે ધોકો જ લ્યો છો કે આ સમજણનો પણ રાગ નીચે આવશે ને. શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એ શૈલ છે. મિથ્યાત્મ શૈલ લીધું છે એને પણ. સમજણ સિવાય બીજો ઉપાય નથી અને સમજણના માર્ગમાં આવે ત્યારે પણ તમે કાંઈ ત્યાં ધોકો મારો છો. કરવું શું આ પ્રશ્ન થાય છે. કહે છે કે આત્મા સમજવો છે ને સ્વભાવ સમજવો છે. આત્મા સમજવો છે એટલે આત્મ સ્વરૂપ છે સ્વભાવ સ્વરૂપ છે એ સમજવું છે અને એના માટે અંતરંગથી ખરેખરી ધગશ અને તાલાવેલી જાગવી. એ જે સમજણની પ્રક્રિયા છે એમાં જે ધગશ છે એમાં જે તાલાવેલી છે એ રાગને નહીં રહેવા દે. કેમ કે એને સ્વરૂપની ધગશ છે. શું છે એમાં? સ્વરૂપની ધગશ છે અને સ્વરૂપ પ્રાપ્તિની તાલાવેલી છે. એટલે એ રૂચિમાં જાય છે.
બરોબર.
એ રૂચિમાં જાય છે અને એને મુખ્યપણે રાગમાં લઈ જવામાં આવતું નથી. નહીતર શું થાય છે કે સમજણના કાળમાં પણ પ્રાયે જીવોને રાગની પ્રધાનતા રહે છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે સાંભળે છે એમાં પણ રાગની પ્રધાનતામાં રહીને જીવ સાંભળે છે અને એ રાગ રસને લઈને એને વિતરાગ સ્વરૂપી આત્મ સ્વરૂપ વિતરાગ સ્વરૂપી જે આત્મ સ્વરૂપ છે એ જે જ્ઞાનની ભૂમિકાની નિર્મળતામાં ભાસમાન થઈને સમજવામાં આવવું જોઈએ એ રીતે સમજાતું નથી. જ્ઞાન ગૌણ રહી જાય છે. સમજણમાં શું છે? એક વિચાર છે. વિચારથી સમજાય છે અને જે વિચાર છે એ જ્ઞાન અને રાગની પર્યાયની મિશ્ર અવસ્થા છે. વિચાર એટલે રાગ અને જ્ઞાનની મિશ્ર અવસ્થા છે. એમાં પણ જ્યાં સુધી રાગની પ્રધાનતાથી એ વિચારની પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધી આત્માનું સ્વરૂપ કહો કે જ્ઞાનનું સ્વરૂપ કહો ચોખ્ખું જ્ઞાનનું સ્વરૂપ રાગમાં ઉભા રહીને સમજાતું નથી. પ્રધાનતા એટલે જીવ ત્યાં ઊભો છે. પ્રધાનતાનો અર્થ એ છે કે આ હું રાગ તે હું એવું નિર્વિકલ્પ પરિણમન છે એનું. એનો એને વિકલ્પ નથી કરવો પડતો. રાગ તે હું એવું એ રાગને હું પણ એ વેદી જ રહ્યો છે અને એવી રીતે રાગના એકત્વ વેદનમાં અને રાગની મુખ્યતામાં રહ્યો રાગના અભાવ સ્વભાવ સ્થિર જ્ઞાન સ્વભાવ છે, આત્મ સ્વભાવ છે, એને કેવી રીતે સમજાય? રાગ રસ એને રાગ રસમાં રંગાયેલું જ્ઞાન છે, એ જ્ઞાનમાં આત્મા ભાસતો નથી. આત્મા ભાસતો નથી એમ કહો કે ભગવાન ભાસતો નથી, વિતરાગી છે ને, એટલે એને આ જે ધગશ અને તાલાવેલી છે કે મારે એકલું શુદ્ધ સ્વરૂપ, એકનું જ્ઞાનમય તત્વ જ જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ, એને જ સમજવું છે, એને જ ઓળખવું છે, એવી અંતરંગ ધગશને તાલાવેલીમાં એને રાગ ગૌણ થાય છે. પછી બેનશ્રીના વચનામૃતમાં એ વિષય બહુ સારી રીતે આવ્યો છે. ત્યાં તો એમણે એમ કહ્યું છે કે આવી અંતર ધગશ અને તાલાવેલી તને અંદરમાં માર્ગ કરી દેશે, એવો શબ્દ વાપર્યો છે. આમાં થોડુંક આવ્યું છે, સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં એમ આવ્યું છે. કે એમને તો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ બહુ સારો શબ્દ છે, કે તને અંદરમાં તારી ધગશને જે તાલાવેલી છે એ અંદરમાં તને માર્ગ કરી દેશે. જેમ કોઈ માર્ગે જવું હોય ને અંદરમાં રસ્તામાં કાંટા ને ઝાડા ને ઝાંખરા ને એવા હોય કે માર્ગ જાણે બંધ થઈ ગયો હોય, હવે આગળ કોઈ એવું સાધન હોય કે જેમ જેમ પોતે આગળ જતો જાય ને માર્ગ થતો જાય, આપોઆપ માર્ગ થતો જાય, એમાં ધગશ ને તાલાવેલી એવી ચીજ છે.
બરોબર,
એ અંદરમાં એને સમજણનો માર્ગ કરી દે છે. ત્યાં સુધી કોઈ રીતે સમજણના ક્ષેત્રમાં આવે તો પણ માર્ગ મળતો નથી. વગર સમજણની કોઈ પણ પ્રક્રિયા ભલે એને લોકો આરાધના કહે, એમાં તો માર્ગ મળવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. પણ સમજણ જેને નિમિત્ત કહેવાય છે, માર્ગ મળવામાં જ્યાં સમજણ નિમિત્ત કહેવાય છે, ત્યાં પણ આ વાત એની અંદરની છે. ઉપર ઉપરથી સ્થૂળ કથનમાં એમ કહેવાય કે સમજણનો માર્ગ છે આ, બીજી કોઈ ક્રિયાનો માર્ગ નથી, પણ આ સમજણનો માર્ગ છે એમ કહેવાય છે. પણ સમજણના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી બીજી વાત કરવામાં આવે છે કે એવી સમજણ કરવામાં રોકાયેલો રહે અને રાગની પ્રધાનતામાં ઊભો રહે, સમજણનો પણ રાગ કરી નાખે કે મારે તો સમજવું છે, મારે તો સમજવાનું કામ છે, બીજું ક્યાં મારે કામ છે, એ રીતે પણ એને માર્ગ મળતો નથી. ભાવનગરના ફલાણી ચીજ એમ કે ભાઈ અહીંયા જમરૂખ બહુ સારા થાય એટલે લોકો મગાવે, પણ શાક માર્કેટમાં લેવા જાય એમ કે ભાવનગરના નહીં ફલાણાની વાડી ના મારે જોઈએ, દૂરથી એમ કહેવાય કે ભાવનગરના વખણાય છે, પણ નજીક જઈને શું કહેવાય કે ફલાણાની વાડી ના મારે લેવા છે, ઢગલાબંધ વેચાય છે, ઢગલાબંધ આવતા હોય. પણ સારી ચીજ, પૌષ્ટિક ચીજ, મીઠી ચીજ, એના માટે પાછો જુદો વિભાગ કે છે. એમ સમજણના માર્ગમાં સમજણ સમજણ એમ જાડું નહીં હાલે એમ કે છે. હવે નજીક આવ્યો તો કે સમજણ કઈ, ખરેખરી સમજણ કઈ, કે જેને સ્વરૂપ પ્રાપ્તિની પૂરી તાલાવેલી અને ધગશ છે એને અંદરમાં માર્ગ મળે છે, નહીતર જિંદગી આખી એ સમજણના ક્ષેત્રમાં દેખાય, બહારનો દેખાવ છે ને, પણ એને સમજણ આવતી નથી. સમજણ તો આવતી નથી પણ શૈલ રહી જાય છે એમ કેવું છે.
બરોબર,
નીચે લીધું છે કે સ્વાધ્યાયનું શૈલ, અભ્યાસનું, શાસ્ત્રના અભ્યાસનું શૈલ રહી ગયું છે. જેમ બીજાને બીજી ક્રિયાનું શૈલ રહી જાય છે, કે આટલું વ્રત પાળું તો મારો કલ્યાણ થશે, એમ આને શાસ્ત્ર અભ્યાસની શૈલી રીતિ છે. શૈલીની દ્રષ્ટિએ બે હરખા છે, બે માંથી એક નીકળે એવું નથી. ઉભા રહેવા દેવા. શ્રી ગુરુ નો એવો ઉપદેશ છે કે ભાઈ તું જાજી આકુલતાને પસંદ કરતો નથી અને થોડી આકુલતાને પસંદ કરે છે, એવું અમે પસંદ કરતા નથી. શું કે છે શ્રી ગુરુ? એટલા કરુણામંત છે કે તું ઘણી આકુલતાને ભલે પસંદ ના કરતો હોય અને થોડી આકુલતા પસંદ કરતો હોય, પણ તારી એવી પસંદગીને અમે જ પસંદ કરતા. અમે તો એમ કહીએ છીએ કે તું આવી જા નિરાકુલ વિતરાગ પરિણામમાં આવી જા. એ અમારો કહેવાનો આશય આ છે. અમે કહેવા માટે જે કાંઈ પરિશ્રમ કર્યો છે એ તને તીવ્ર આકુલતામાંથી મંદ આકુલતામાં રાખવા માટે કર્યો નથી. એટલે અમારો કહેવાનો ઈરાદો તું ન પકડ, એ વાત તો અમને પસંદ નહીં પડે. એવી વાત છે. એવું છે કે કોઈ એમ કહે કે ચાર ગતિમાં તો કાંઈ ન સમજાય, પણ મનુષ્ય ગતિ છે એ દેવો પણ જેને ઈચ્છે છે, દેવાનુપ્રિય દેવો પણ જેની ભાવના કરે છે, સમ્યક દ્રષ્ટિ દેવો ભાવના કરે છે કે આ દેવ પર્યાયની કેદમાંથી નીકળીને મનુષ્ય થઈએ અને આરાધના કરીએ, એમ કે છે. હવે મનુષ્ય પણ મનુષ્ય થાય ને પછી વેપાર ધંધામાંથી ઊંચો આવે નહીં, અથવા અન્ય કાર્યને છોડે નહીં, એને સ્વરૂપનું આરાધન કરે નહીં, તો એને મનુષ્યપણું નિષ્ફળ કેવું કે સફળ કેવું? એમ સમજણના માર્ગમાં શાસ્ત્ર અભ્યાસમાં આવે અને વિતરાગતા પ્રાપ્ત ન કરે, સમ્યક દર્શન પ્રાપ્ત ન કરે, તો એને શાસ્ત્ર અભ્યાસ નિષ્ફળ થઈ ગયો ને. કે ભાઈ અનાદિની રાગની પ્રધાનતા છોડાવવા માટે તને વિતરાગ સ્વરૂપના વારંવાર વખાણ કરીને તને એ સ્વરૂપ બતાવ્યું, છતાં પણ તે રાગને ગૌણ કર્યો નહીં, તેથી તને સમજાયું નહીં, એમ કે કાં તો સંતોષાય છે અથવા એને કોઈને કોઈ રીતે રાગની જ પ્રધાનતા રહે છે પરિણામમાં, અને રાગ છે આડશ છે અને પ્રતિબંધ છે જીવને, રાગ જ બંધન છે, રાગનો જ પ્રતિબંધ છે, અને એ આડશ એને સ્વરૂપના દર્શન કરવા દેતું નથી. કોઈ એમ કહે કે ભગવાન ઊભા છે અને આ પડદો છે એ આડો છે, પડદો ખુલે તો ભગવાનના દર્શન હોય છે ને. અમારા એટલા વૈષ્ણવોના મંદિરમાં પડદાની પ્રથા છે, ભગવાનને આડે પડદો રાખે, દર્શન કરાવે ત્યારે પડદો હટાવે. હવે એ પડદો હટાવવો એના હાથની વાત છે, એના બદલે એ પડદો પાડેલો ને પાડેલો રાખે એનો અર્થ શું? રાગનો પડદો એમને એમ રાખે એનો અર્થ શું? એમ કહે કે હું આવ્યો છું ભગવાનના દર્શન કરવાને, મંદિરમાં આવ્યો છું, દુકાને નથી ગયો, મંદિરમાં આવ્યો છું, અને પડદો પાડતો નથી, ખસેડતો નથી, તો એનો અર્થ શું? પણ મંદિરમાં તો આવ્યો ને એમ સંતોષ લેવો છે, એનો તો કાંઈ અર્થ નથી.
બરાબર.
જેમ એમ કહ્યું કે આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશને તાલાવેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં, એમ જેને અંતરમાં ખરેખરી ધગશને તાલાવેલી ન લાગે તેને અંતરમાં માર્ગ કદી થાય નહીં, એમ છે. એમાંથી અનર્પિતપણે નીકળે છે. અર્પિત વિષય એટલો છે વ્યક્ત કરેલો કે એને માર્ગ થયા વિના રહે જ નહીં, ગેરંટીડ. એને પછી થાય ને થાય અથવા નહીં થાય, અથવા એને એનું ભવિત છે કે કાળ લબ્ધિ પાકી છે, એ પ્રશ્ન એના માટે રહેતો
નથી.
જેની ધગશ ઉપડી એને કાળ લબ્ધિ પાકી ગઈ. ધગશ ઉપડી એનું નામ જ કાળ લબ્ધિ છે. કાળ લબ્ધિ એથી કોઈ જુદી ચીજ નથી. એનું નામ જ ભવિત છે, બીજું કોઈ ભવિત છે. એ પરિસ્થિતિમાં આવ્યા વિના સમજણના ક્ષેત્રમાં પણ માર્ગ મળતો નથી. તેથી એમ કહ્યું કે જે કોઈ જીવો સમજણના ક્ષેત્રમાં છે એને ઉપર ઉપરથી શિથિલપણે નહીં ચાલતા, પૂરી ધગશથી ને પૂરી અંતરની તાલાવેલીથી આ સમજણના કાર્યમાં પણ એને પ્રવર્તવું રહે છે. પોતાની ધગશ છે ને એ જરા જોરદાર છે,
એનું બળ માર્ગ થઈ
ગયું. પોતાની ધગશના બળે માર્ગ થાય છે. એ ધગશના બળમાં રાગ રસ અને રાગ બળ છે એ હટે છે. જેને માત્ર સ્વરૂપ પ્રાપ્તિની ધગશ છે એને રાગ રસ અને રાગ બળ હટી જાય છે. રાગનો પડદો એને હટે છે. નહીતર બાહ્ય ક્રિયામાં અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં દ્રવલિંગી પર્યંત રાગની પ્રધાનતામાં ચાલે તો પણ રાગ જ રગડાય ને રાગ જ દ્રઢ થાય, ક્યાંય આત્માનો પત્તો લાગે. આમ બે માર્ગ જુદા પડી જાય છે. રાગનો માર્ગ અને વિતરાગનો માર્ગ, બે માર્ગ જુદા પડે છે. તકલીફ એ થાય છે કે જીવ રાગને જ ઓળખતો નથી, એ રાગને સાધન માને છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યાં શુભ રાગ કરે છે કે ચાલો આનો ત્યાગ આને જોઈએ, તો એને કંઈક કંઈક સાધન માની લીધું. એને સમજણ કરવામાં પણ જ્યાં રાગની ઉત્પત્તિ થાય છે અને જ્ઞાન ખેંચાય છે. સમજણના કાળમાં શું થાય છે કે જ્ઞાન સાંભળવાના શબ્દ પૂજગળ ઉપર કે શાસ્ત્રના શબ્દ પૂજગળ ઉપર જ્ઞાન ત્યાં અવલંબે છે, ત્યાં ખેંચાય છે, એને એ સાધન માને છે. શાસ્ત્રનો અભ્યાસ એને એ સાધન માને.
ખરેખર રાગ
ત્યારે એમ નથી સાધન. શાસ્ત્રમાં એમ કહ્યું કે તું જ્ઞાન સ્વભાવી છું, તો જ્ઞાન તો અંતરમાં છે. તું જ્ઞાન સ્વભાવે છે એમ કહ્યું તો સ્વભાવ તો અંતરમાં છે. એ અંતરમાં એને જવાને બદલે એ શબ્દ પૂતગળમાં ખેંચાઈને એમ માને કે આ સાધન મેં કર્યું, તો એણે વિપરીતતાને સાધન માન્યું છે. વિપરીત પર્યાયને જ એણે સાધન માન્યું છે, ચાહે રાગનો હો કે પરસત્તા અવલંબી જ્ઞાનનો હો. વિચારમાં શું છે હજી કે એ જ્ઞાનનો પર્યાય છે એ પરાન્મુખ છે, પરસન્મુખ છે. પરસન્મુખ જ્ઞાનનો પર્યાય એ સાધન નથી. જેમ રાગ તે સાધન નથી, તેમ જ પરસન્મુખ જ્ઞાનનો પર્યાય તે સાધન નથી. બંનેનું બંને ગુણોનું મુખ્ય ગુણ છે જ્ઞાન અને ચારિત્ર. બંને ગુણોનું પરિણમન બહિર્મુખ છે, પરસન્મુખ છે. જે બાધક છે, જે બંધનું નિમિત્ત છે, બંધનું કારણ છે, એને જ સાધન માનવામાં આવે તો શૈલ્ય નથી, તો એ શું છે? એ શૈલ છે. ત્યાં એને માન્યતાનો દોષ ઊભો થયો. જ્ઞાન ને ચારિત્ર પરસન્મુખ એવા જ્ઞાન ને ચારિત્ર ના પર્યાય ને સાધન તરીકે સ્વીકારતા એમાં શ્રદ્ધાનો મિથ્યા શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થાય છે, થઈ રહ્યું એનું દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય મિથ્યા છે. પછી એ જ્ઞાન ભલે શાસ્ત્રને અવલંબીને પ્રવર્તું હોય ને એ ચારિત્ર ભલે વ્રત નિયમ સંયમમાં પ્રવર્તું હોય મિથ્યા છે. એટલે જે ભેદ જ્ઞાન કરાવે છે એની પ્રક્રિયા જ આ છે કે ભેદ જ્ઞાનમાં રાગની જાતિ અને જ્ઞાનની જાતિ સ્વભાવ જાતિની ઓળખાણ થાય છે. જેને જાત પરખાણી એ ક્યાંય ભૂલો નહીં પડે અને એ અંતરના માર્ગે આત્માના માર્ગે ચડશે. બાકી જાતનો પરખાણી રાગને અથવા પરસન્મુખ જ્ઞાનને સાધન માન્યા વિના રહેશે, થઈ ગયું. એ પછી ઊંધા પાટે ચડી ગયેલી ગાડી જેટલી ફાસ્ટ જાય એટલી દૂર એટલો દૂર જાય. એટલે તો સોગાનીજીએ કહ્યું છે કે દ્રવલિંગી મુનિને સામાન્ય જીવ કરતા સવળું થવા માટે વધારે પ્રયત્ન પુરુષાર્થ કરવો પડશે. કેમ કે ઊંધા પાટે ચડી ગયેલી ગાડી એ વેગ પકડી લીધો છે, ઘણો દૂર જાય છે. પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને એ અંતરનો માર્ગ કરવો એ ધગશ છે, અંતરનો માર્ગ કરી દેશે એમ કેવું છે. આવી વાતો આવી છે ને, આ બહુ બહુ મુદ્દાનો વિષય આવ્યો છે બેનશ્રીના વચનામૃતમાં. આવો મુદ્દાનો વિષય ગુરુદેવે પ્રસિદ્ધ વ્યક્ત થયેલો જોયો એટલે બહુ પ્રમોદ આવ્યો. ઓહો, આ તો મુમુક્ષુઓને ખરેખરી વાત સુજાડી દીધી છે. મુદ્દાની જ્યાં એ અટકે ત્યાંથી એને ઉપાડી લીધો છે ખરેખર, એવો વિષય છે. ભાવની વિનાશ બતાવી છે, ભાવનામાં ભાવની વિનાશ બતાવી છે. ભાવ ભીનું આમંત્રણ નથી કે એ ભાવના એ ભાવની વિનાશને વધારે બતાવે છે અને ધગશ છે એ જોરને બતાવે છે. એને ત્યાં ને ત્યાં પડ્યું નથી રહેવું પણ આગળ વધવું છે, અંતરમાં આગળ વધવું છે એવા જોરથી ઉપાડ છે એનો. શબ્દનો વાચક વાચ્યનો એટલો ફરક તો પડે, વાચક શબ્દ ફરે છે તો વાંચ્યું એટલું ત્યાં ફરે છે. બધા ગુણ આવે છે એમાં, ખાસ કરીને રૂચિમુખી છે એમાં, રૂચિમુખી છે. ઓ, એ તો જ્યાં એને લાગે કે અહીંયા ચાલે એવું નથી ત્યાં ફડાક અંદર થી ઉભો થાય. ખબર પડે કે આમાં તકલીફ મોટી થાય એવું છે, કેટલો સાવધાન થાય, બધા કામ પડતા મૂકીને જોડાય જાય. ખબર નથી, ગુણ તો બધા કામ કરે જ છે પણ જ્યાં એને લાભ નુકસાન માન્યું છે અન્ય સ્થાનમાં અથવા જ્યાં એને આત્મા થઈ પડ્યો છે, ઉદય એટલે એને ઉદય જ આત્મા થઈ પડ્યો છે. ઉદય ભાવમાં એકાકાર હોવાથી ઉદય જ એને આત્મા થઈ પડ્યો છે તો એ ઉદયમાં એટલો સાવધાન છે કે આખો આત્મા ત્યાં છે ત્યાં ટીંગાઈ જાય છે, એને એ છોડી શકતો નથી. બધા ત્યાં કામ કરવા લાગે છે, અન્ય સ્થાનમાં પરદ્રવ્યમાં કામ કરે છે. એને ખરેખર મૂલ્યાંકન થાય ત્યારે, જો એમ ખબર પડે કે આ એક એવો માર્ગ છે કે સાદી અનંતકાળનું અનંત સુખ મળે ને અનંતકાળનું અનંત દુઃખ જાય, એની કિંમત જેથી બરાબર સમજાય, તેથી કેટલી ધગસ ઉત્પન્ન થાય એ ત્રિરાશિથી તો બરાબર સમજાયું છે. આ પણ આ એક આજીવિકા છે ને માણસ કે છે ને, 8-10 કલાક આપે છે કે નહીં સર્વિસ, તમે ભલે ઓફિસમાં જઈને, અમે ભલે દુકાને જઈને, હે
બરોબર,
પણ એક પેટીઓ રળવા માટે 8-10 કલાકની નોકરી, નોકરી જ કહેવાય, દુકાને શેઠ પણ છે, નોકર કહેવાય શેઠ, બાકી તો નોકરી જ કરે છે. નોકરને તો બીજી દરકાર ન હોય, આને તો એટલી પૂરી સાવધાની પડી છે કે ખરો નોકર તો આ છે. ત્યાં શું કરવા કે એના વગર ચાલે એવું નથી ને, એની કિંમત છે, એટલી પણ કિંમત ભાસી નથી. અને પછી પ્રશ્ન પૂછે કે કેમ પ્રાપ્તિ થતી નથી, પણ ભાઈ તને સમજણમાં એની જે કિંમત આવવી જોઈએ એટલી કિંમત તો તોળાવી જોઈએ. સમજણ તો તુલનાત્મક બુદ્ધિ વાળી સમજણ હોવી જોઈએ. જે સમજણમાં તુલનાત્મક પણ ન હોય, તોળી ન શકે, કિંમત કેટલી છે એની કિંમત આંકી ન શકે, એ સમજણ નથી. એ સમજણ હોવા છતાં ખરેખર સમજણ નથી. નાના બાળકને 100 રૂપિયાની નોટ આપો, 6-12 મહિનાનું બાળક હોય, 100 રૂપિયાની નોટ હાથમાં મૂકો, માનસે ચીરા કરવા, કેમ એને એને 100 રૂપિયાની નોટનો રંગ એને તમારા કરતા બીજો દેખાય છે કાંઈ? ચક્ષુ ઇન્દ્રિયનો જેટલો તમારો વિષય છે એટલો એ બાળકનો ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. તમારો તો હજી નંબર બંબર હોય તો આગું પાછું દેખાય કાંઈક, ચોખ્ખી આંક છે એની તો, હે પણ કિંમતમાં ફેર છે. એને સામાન્ય કાગળ છે ને તમારે એને 100 રૂપિયાની કિંમત છે, એટલો ફેર છે. એમ આત્મા સમજે ને કિંમત ના આવે, એને કઈ સમજણ થઈ, સમજણ આવી છે એ વાત રહેતી નથી. એમ છે શાસ્ત્ર વિનયને શેના માટે લીધું છે કે છે તો નહીં તો આપ કાગળ, કાગળની મિલમાં બનેલા કાગળ છે, સાયના કારખાનામાં બનેલી થાય છે, અને પ્રિન્ટિંગ પ્રેસમાં એની પર્યાય ઉભી થઈ છે. જેવી અન્ય પુસ્તકો છે એવા આ પુસ્તકો છે, રિયાય અપેક્ષાએ જળમાં, તો છતાં એનો વિનય શા માટે? કે એમાં આવો આત્મા, આવો મહાપદાર્થ મહિમાવંત છે એની કિંમત સૂચવતા શબ્દો એમાં પડ્યા છે. એટલું જ્યાં ક્યાંય દુનિયામાં નથી એવું ક્યાંક અહીંયા પડ્યું છે, તો વ્યવહારે પણ એનું સ્થાન જુદું રાખવામાં આવે છે, જુદું નહીં એને માથે ચડાવવામાં આવે છે. વરઘોડા કાઢે છે ને પૃથ્વીના, કથા થાય ત્યારે પૃથ્વીનો વરઘોડો જે માથે ચડાવવાની પદ્ધતિ અહીંથી છે, આપણે અહીંયા એ પદ્ધતિ નથી. પણ અમે તો અજમેરની શિબિરમાં ગયા હતા, ત્યાં સભા ભરાઈ જાય, શાસ્ત્રજી પછી પધારે, પહેલેથી ગોઠવેલો ન હોય શાસ્ત્ર, શાસ્ત્ર પધારે ત્યારે બધા ઊભા થાય એકવાર, શાસ્ત્રને પધરાવે, બધા નમસ્કાર વંદન કરી અને પછી બેસે. હવે એમાં કાંઈ ચેતન નથી, એમાં જ્ઞાની નથી, છતાં જે જ્ઞાનનું નિમિત્ત છે એને આટલો વ્યવહાર, એના દર્શન વંદનનો વ્યવહાર, અને જે ચૈતન્યમાં બોધ પ્રગટ્યો હોય, આત્મજ્ઞાન પ્રગટ્યું હોય, એને દર્શનનો વ્યવહાર ન હોય, એ વાત કેમ બેસે? હા તો એક ક્રિયાશીલ મૂકવા જેવું, સાક્ષાત બોધનું નિમિત્ત હોય, ચૈતન્ય હોય, એમાં તો એ પ્રશ્ન નથી. એટલું વિનય હોય છે. એ પદ્ધતિ છે, મૂળ જે પરંપરા છે, આમનાય છે, એમાં એવી પદ્ધતિ છે કે પહેલા બધા આવી જાય એટલે મોડા આવવાનો પ્રશ્ન રહેતો નથી. આપણે જ્યાં અહીંયા થોડી વિકૃતિ છે એ પરિસ્થિતિ ના રહી
જાય,
એટલે સમય પહેલા સૌ આવી જાય. અને પછી શાસ્ત્રીજી પધારે ત્યારે વાત થઈ, વિનયથી વંદન નમસ્કાર કરીને પછી એ વાને સ્વાધ્યાય કરવા બેસે, એટલો તો બાહ્ય નહીં સાચવવામાં આવે છે. એની પાછળ બહુ મોટો ગંભીર આશય છે. શું કહે છે કે પોતાની ધગશના બળે આ બધું, ધગશ હોય તો આપોઆપ આ બધું થાય છે. તે આત્મ સ્વરૂપને પામે જ ન પામે એ પ્રશ્ન રહેતો નથી. એ ધગશનો વિષય એવો છે, અને એ ધગશના ધગશ ક્યારે એની પ્રાપ્તિની ધગશ પ્રાપ્ત થતા એક નવું બળ પ્રગટાવે છે, પછી એને ધગશ નથી કહેવાતી. પણ એ શ્રદ્ધાબળ, સ્વરૂપનું શ્રદ્ધાબળ, જ્ઞાન સમ્યક જ્ઞાનનું બળ અને શુદ્ધતાનું ચારિત્રનું બળ, એ મોક્ષ માર્ગનો સમ્યક પુરુષાર્થ સહિત પુરુષાર્થનું જે બળ છે એને ક્રમશઃ આગળ વધીને મોક્ષ પર્યંત, સંપૂર્ણ શુદ્ધિ પર્યંત એને લઈ જાય, પછી એને ધગશ નથી કહેતા, પણ એને પુરુષાર્થ કહે છે. પણ એ બળ તો અહીં ધગશ માંથી ઉભો છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કાનુદેવનો, જય હો સનાતન દિગંબર જૈન ધર્મ.